నిత్యం జాయంతి యోగిన కామదమోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కురుకొండారి విజయేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వానుభూత్యా చకాస్తే స్వభావాయ భవాయ సర్వభావా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति एमां आपणे पूर्वरंग पछी जीव अजीव अधिकार पूरो कर्यो अने हवे आजे आपणे कर्ता कर्म अधिकार शुरू करीए छीए. कर्ता कर्म अधिकारनो स्वाध्याय आजथी शुरू करीए छीए. પહેલા જીવ અજીવ અધિકારમાં એ વાત આવી કે એ સ્વાંગ છે. જીવ અધિકાર તો ખરેખર પૂર્વાંગને કહ્યો હતો અને જીવ અજીવ અધિકારમાં મુખ્યત્વે અજીવની વાત આવી, પણ એમાં એમ લીધું કે એ સ્વાંગ હતો, એ વેશ હતા કે જે જીવ અને અજીવ બંને ભેગા થઈને દેખાતા હતા, એક રૂપે દેખાતા હતા, બંને એક જેવા દેખાતા હતા, ત્યાં જીવ અને અજીવ એને જુદા પાડવામાં આવ્યા. અહીંયા કર્તા કર્મ અધિકારની અંદર પણ મૂળ તો જીવદ્રવ્ય ચેતનારૂપ છે, એને અજીવથી જુદું પાડવાનું છે. એમાં મુખ્ય વાત એ છે કે જીવને જે પરદ્રવ્યનું કર્તાપણું છે અને પરદ્રવ્યમાં કરવાપણાના ભાવ છે એ બધું અજીવ છે, એટલે એના મૂળ દ્રવ્યમાં નથી. એ અપેક્ષાએ જોઈએ તો એ બધું અજીવ છે અને એનાથી ચેતનામય ભગવાન આત્માને અહીંયા જુદો પાડવાનો છે. એટલે કર્તા કર્મ અધિકારની અંદર મુખ્ય વાત આ છે. અને એમાં એક અગત્યની વસ્તુ શરૂઆતમાં જે લેવામાં આવી છે એ કર્તૃકર્મની પ્રવૃત્તિ, એ વાતને આપણે હંમેશા યાદ રાખવાની છે, એટલે એનો પણ આપણે થોડોક વિસ્તાર લઈશું. તો આજે હવે શરૂ કરીએ છીએ કર્તા કર્મ અધિકાર. એમાં અહીંયા શરૂઆતમાં કહે છે, અથ જીવા જીવા વેવ કર્તૃકર્મે વેષેણ પ્રવેશિત. એટલે પ્રથમ ટીકાકાર એમ કહે છે, એટલે અમૃતચંદ્રાચાર્ય ભગવાન એમ કહે છે કે હવે જીવ અજીવ જ એક કર્તા કર્મના વેશે પ્રવેશ કરે છે. કર્તા અને કર્મ એના વેશે પ્રવેશ કરે છે, પણ એ કોણ છે? જીવ ને અજીવ છે. જેમ બે પુરુષો માહોમાહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે, તેમ જીવ અજીવ બંને એક કર્તા કર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે, એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે. અને આ પછીથી અમૃતચંદ્રાચાર્ય ભગવાનનો કલશ 46મો શરૂ થાય છે. હવે એ પહેલા અહીંયા પંડિતજીએ જયચંદજીએ અહીંયા બે લીટી શરૂઆતમાં જે કાવ્યરૂપે લખી છે એ આપણે લઈએ કે કર્તા કર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય, કર્મનાશી શિવમાં વસે નમુ તેહ મદખોય. એનો અર્થ એમ છે કે કર્તા કર્મ વિભાવ, પરનો કર્તા થવું એવો ભાવ તે વિભાવ ભાવ છે. પરના કર્તા થવાનો જે ભાવ એને વિભાવ ભાવ કહેવામાં આવ્યો છે. અને એવા વિભાવ ભાવને છોડીને, એવા વિભાવ ભાવને ત્યાગીને એ જ્ઞાની થાય છે. શરૂઆતમાં પંડિતજીએ જે વાત કરી એ એક અપેક્ષાએ માંગલિક રૂપે કહેવામાં આવ્યું છે. કર્તા થનારો કોણ છે? જીવ સ્વતંત્રપણે પોતે કર્તા થાય છે, અને કર્મ એટલે એનું જે કાર્ય છે તે. તો એ કાર્ય જે છે એ પરમા કાર્ય કરે છે એવી બુદ્ધિ વર્તે છે, પરમા કાર્ય કરે છે, કરી શકે છે, કરવાના ભાવ છે, એ બધું અજ્ઞાન છે. આત્મા કરતા અને રાગ દ્વેષ આદિ ભાવ એ વિકાર ભાવ એટલે કરતા કર્મ વિભાવ. આત્મા કરતા અને રાગ દ્વેષ કરનારો એ જો પોતે થાય તો એ રાગ દ્વેષનો કરતા, એટલે રાગ દ્વેષ જે છે એ વિકાર એ એનું કર્મ થયું. આ સંબંધ આત્મા કરતા થાય અને રાગ દ્વેષ જે છે એ એનું કાર્ય કર્મ જે વિકાર થયો તે કર્મ, આ વિભાવ ભાવ અને એને અહીંયા અજ્ઞાન કહેવામાં આવ્યું છે. એ વિભાવ એટલે જે સ્વભાવથી જુદો ભાવ છે, રાગ દ્વેષના કરતા થવાનો ભાવ એ પોતાના સ્વભાવથી જુદો વિરુદ્ધ ભાવ છે, એટલા માટે એ અજ્ઞાન છે. ફરીથી સમજીએ, આ જીવ કરતા અને એ કરતા થઈ અને શું કરે તો કે રાગ દ્વેષના ભાવ કરે, ક્રોધ માન માયા લોભ ના એવા જે ભાવ કરે એનો એ કરતા થાય. વાત તો બરાબર લાગે છે, પણ અહીંયા કહે છે કે એ ભાવ એ વિકાર ભાવ એવો ભાવ કે એ રાગ દ્વેષનો કરતા છે એવો ભાવ, રાગ દ્વેષ એ કરી શકે છે એનો એ કરતા છે એવો ભાવ, એ વિભાવ એ ભાવ સ્વભાવથી જુદો છે. હું રાગ દ્વેષનો કરતા છું, હું રાગ દ્વેષ કરું છું એવો ભાવ તે સ્વભાવથી વિરુદ્ધ ભાવ છે, જુદો ભાવ છે, અન્ય ભાવ છે. અને એવો ભાવ છે ત્યાં સુધી અજ્ઞાન પ્રવર્તે છે. હું કરતા અને પર્યાયમાં જે રાગ દ્વેષ આદિ વિકાર થાય, શુભાશુભ ભાવ થાય, માન માયા ક્રોધ લોભના ભાવ થાય, વ્રતાદિના ભાવ થાય, જે કંઈ ભાવ થાય તે બધા ભાવ એ વિકાર થાય છે, એ ભાવ મારા છે એનો હું કરતા થઉં છું તો એ અજ્ઞાન છે. કેમ કે હું ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળ નાયક છું એટલે બીજા કોઈ ભાવનો કરતા નથી. હું કરતા અને પર્યાયમાં જે રાગ દ્વેષ આદિ વિકાર થાય કે તે વેળા જે જ્ઞાનાવરણ આદિ કર્મ બંધાય એ કર્મ એ મારું કર્મ છે, એ ભાવ પણ અજ્ઞાન ભાવ છે. એટલે આવા અજ્ઞાનને દૂર કરીને અહીંયા કહ્યું છે ને કે કરતા કર્મ વિભાવને મેટી એટલે મિટાવીને એને દૂર કરીને જ્ઞાનમય હોય જે જ્ઞાન ભાવે પરિણમે. જ્ઞાન શું છે તો કે હું ત્રિકાળક નાયક છું એવા મારા ગુણો છે અને એવો જ મારો ભાવ છે, એટલે એ સ્વભાવ છે. હું માત્ર નાયક 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 જ્ઞાતા જ છું એવા સ્વભાવ ભાવે પોતે પરિણમે એને જ્ઞાન ભાવે પરિણમે એમ કહેવાય. એટલે એ રાગ દ્વેષનો કરતા મતી અને જ્ઞાતા થાય. હવે આ વિશે ગુરુદેવે જે વાત કરી છે એમાં આપણે થોડી વાત લઈએ સાથે, કે અહીંયા આ વાત કરવામાં આવે એટલે એક પ્રશ્ન થાય છે કે પર્યાયમાં રાગાદી ભાવ છે અને એવા રાગાદી ભાવના નિમિત્તે પેલા કારમણે રજકણો બંધાય છે એટલે કર્મ બંધાય છે, નાનાવર્ણીય દર્શનાવર્ણીય મોહનીય એ આઠ પ્રકારની કર્મની પ્રકૃતિઓ એટલે દ્રવ્ય કર્મ જે બંધાય છે તો કારમણે રજકણ એમાં બંધાય છે. હવે કારમણે રજકણ બંધાય છે તો એ આવા રાગાદી ભાવે થવાથી બંધાય છે ને, એટલે અહીંયા જો પર્યાયમાં રાગાદી ભાવ છે તેથી પરમાણુઓ એ જ્ઞાનાવરણ આદિ કર્મરૂપે બંધાય છે ને, પરિણમે છે ને, તો પછી એ જે કર્મ થયા એ જીવનું કાર્ય થયું કે નહીં, એવી એક શંકા વ્યક્ત કરી છે. અને એ શંકાના ઉત્તર તરીકે ગુરુદેવે સમજાવ્યું કે ભાઈ એમ નથી, એ કર્મ યોગ્ય એટલે કે કર્મરૂપે બંધાવા યોગ્ય કારમણ રજકણો એ પરમાણુઓ જ્યારે બંધાય છે ત્યારે પણ એ સ્વતંત્રપણે બંધાય છે અને એમનું ભેગા થવું, છૂટા પડવું, સ્કંદ રૂપે થવું અને છૂટા પડવું એ એમનું કાર્ય છે, એ એમનું પરિણમન છે. અને એ જે પ્રકારના કર્મના રજકણો ભેગા થઈને જે પ્રકારની કર્મની પ્રકૃતિ થાય છે એ બંધાય છે, તો એ સમયે એ એની જન્મ ક્ષણ છે. એટલે એ સ્વયં જ્ઞાનાગુણ આદિ કર્મને રજકણો એ કર્મ ભાવે પરિણમે, એટલે કે કર્મરૂપે બંધાય છે, ત્યારે આ જીવમાં જે રાગાદિ ભાવ છે તે નિમિત્ત કારણ છે. ત્યારે એ જીવના રાગાદિ છે એ નિમિત્ત કારણ છે, એટલે એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે અહીંયા કર્મણ રજકણોનું બંધાવું અને અહીંયા જીવના રાગાદિ ભાવ. પણ જીવ એવા કર્મ બાંધે છે એમ નથી. જો આ કથન જે છે, જીવ એવા કર્મ બાંધે છે એમ નથી એમ જે કહીએ, એમાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એ દર્શાવવો છે. અહીંયા પર્યાયની વાત નથી કરવી. પર્યાયમાં જીવના એવા ભાવ છે, રાગાદિ ભાવ પર્યાયમાં એને વર્તે છે નથી એમ નથી. અને વ્યવહાર નહીંથી જ કહેવામાં આવે તો એ એક સમયનું સત છે, એ હોવા પણ એ રાગાદિ ભાવો છે અને જીવના છે. અને અજ્ઞાન અવસ્થામાં જીવ એવા રાગાદિ ભાવો રૂપે જ પરિણમે છે અને એમ કરતા એને કર્મનો બંધ થાય છે અને અનાદિનું એમ જ ચાલ્યું આવે છે. આ બધું વ્યવહારમાં છે. પણ અહીંયા તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ છે એની વાત કરવી છે, તો એ ખરેખર કર્મને બાંધનારો હોઈ શકે નહીં. કેમ કે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા તો ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાયક માત્ર છે, એટલે એ કોઈ કર્મનો કરતા નથી, એ એવા પરદ્રવ્યનો કરતા થતો નથી. એ વાત અહીંયા તો દર્શાવી છે. જે દ્રષ્ટિનો વિષય એ શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એ કર્મ નો કરતા નથી, કોઈ પરદ્રવ્યનો એ કરતા નથી. એટલા માટે અહીંયા એ વાતને ગુરુદેવે સ્પષ્ટ કરી કે ભાઈ એ જે કંઈ છે એમાં એ રાગાદિ જે છે તે નિમિત્ત છે, અને રાગાદિથી જ્ઞાનાવરણ આદિ કર્મ બંધાય છે એમ કહેવું એ તો નિમિત્તનું કથન છે. એટલે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ યથાર્થ સમજવું જોઈએ. તો અહીંયા જયચંદજી કે છે કે કરતા કર્મ વિભાવને મેટી જ્ઞાનમય હોય, એટલે એવા કરતા કર્મ વિભાવ, કરતા હું અને રાગદ્વેષ મારું કાર્ય એવો વિભાવ, એવા અજ્ઞાનને મિટાવીને પોતે જ્ઞાનમય થાય છે ત્યારે કર્મનાશી શિવમાં આવશે, કર્મનો નાશ થાય છે અને શિવપદની પ્રાપ્તિ કરે છે, એટલે સિદ્ધપદની પ્રાપ્તિ કરે છે. અને નમુ તેહ મદ ખોય, એટલે અભિમાન માન કસાય ત્યજીને હું એને નમન કરું છું, એવા પદને નમસ્કાર કરું છું. આ જયચંદજી એ માંગલિક કર્યું. હવે આપણે કળશ 46મો લઈએ. અમૃતચંદ્રાચાર્ય ભગવાને શરૂઆતમાં જે વાત કરી દીધી કે આ આખો અધિકાર કઈ રીતે છે એ માત્ર શરૂઆતમાં એક લીટીમાં જ કહી દીધું કે અથ જીવા જીવા એવ કર્તવ કર્મણ વેષણ પ્રવિશતો, એટલે કે અહીંયા હવે જીવ અને અજીવ કરતા કર્મના વેશે આવે છે. એટલે ત્યાં પણ જીવ અજીવ અધિકારની અંદર પણ એ જ હતા, એને જુદા પાડ્યા, અને અહીંયા પણ એ જ છે, પણ અહીંયા વેશ બદલાઈ ગયો છે, અહીંયા કરતા કર્મનો વેશ છે. એટલે એવા કરતા કર્મનો સ્નાન કરીને આવે છે એ પછી આખા અધિકારમાં એનો વિસ્તાર કર્યા પછીથી એ કઈ રીતે ઓળખાઈ જાય છે એ વાત આવશે. એટલે જીવ અજીવ બંને એક કરતા કર્મનો સ્નાંગ કરીને પ્રવેશ કરે છે એવો અલંકાર કરી અને શ્લોક કહે છે કે એક કરતા ચિદહમિહ મે કર્મ કોપાદયોમિ ઇત્યજ્ઞાના સમેદમિત કર્ત કર્મ પ્રવૃત્તિ. જ્ઞાન જ્યોતિ સ્ફુરતિ પરમોદાત્મ અત્યંત ધીરમ સાક્ષાત કુર્વન નિરૂપ થી પૃથક દ્રવ્ય નિર્ભાગશી વિશ્વ. આ શ્લોકનો અર્થ અહીંયા કર્યો છે. શ્લોકના અર્થમાં કહે છે કે ઈહ એટલે આ લોકમાં अहम चिद हूँ चैतन्य स्वरूप आत्मा तो एक करता छू एक करता आ लोक मां हूँ चैतन्य स्वरूप आत्मा तो एक करता छू अने अमी कोपादय आ क्रोध आदि भावो क्रोध आदि भावो कहता ए बधा ज कषायो एमां आवी जाय छे आ क्रोधादि भावो मैं कर्म एटले मारा कर्म छे इति अज्ञाना कर्तृकर्म प्रवृत्ति आ कर्तृकर्म प्रवृत्ति छे एने आपणे आमां समजवानी छे કે આ જે ભાવ કે હું કરતા છું અને ક્રોધાદી જે ભાવો છે તે મારું કર્મ છે એવી કર્તૃકર્મ પ્રવૃત્તિ. કઈ કર્તૃકર્મ પ્રવૃત્તિ છે? કે હું કરતા છું અને ક્રોધાદી ભાવો, ક્રોધ માન માયા લોભ ઇત્યાદિ જે કંઈ ભાવ છે એ બધા મારું કાર્ય છે, મારું કર્મ છે એવી કર્તૃકર્મ પ્રવૃત્તિ અજ્ઞાનીઓને છે. એવી અજ્ઞાનીઓને કરતા કર્મની પ્રવૃત્તિ છે કે હું કરતા અને આ ક્રોધાદિ ભાવો એ મારું કાર્ય, એ હું એનો કરનારો કરતા છું એવી પ્રવૃત્તિ અને છે તેને અભિત સમયત બધી તરફથી સમાવતી મટાડતી જ્ઞાન જ્યોત પ્રગટ થાય છે, સ્ફુરતિ જ્ઞાન જ્યોતિ સ્ફુરાયમાન થાય છે. શ્લોકમાં કહે છે કે આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ ભગવાન આત્મા છું, પણ અજ્ઞાન એવું વર્તે છે કે કર્તૃ કર્મ પ્રવૃત્તિ એટલે કરતા કર્મની પ્રવૃત્તિ અજ્ઞાન ભાવે વર્તે છે કે હું કરતા અને ક્રોધાદી ભાવો મારા છે એ મારું કર્મ છે એવી કરતા કર્મ પ્રવૃત્તિ જે અજ્ઞાન છે એને મટાડતી, એને સમાવતી, એનો નાશ કરતી જ્ઞાન જ્યોતિ પ્રગટ થાય છે. અને એ જ્ઞાન જ્યોતિ કેવી છે? તો કે પરમ ઉદ્દાત, પરમ ઉદ્દાત છે, અર્થાત કોઈને આધીન નથી. અત્યંત ધીરમ, જે અત્યંત ધીર છે, અર્થાંત કોઈ પ્રકારે આકુળતા રૂપ નથી. જ્ઞાનમાં કોઈ આકુળતાના ભાવ નથી. જ્ઞાનને કારણે જીવને કોઈ આત્મપ્રદેશોનું કંપન થાય અને આકુળતા અનુભવાય, દુઃખ અનુભવાય એમ થતું નથી. અને નિરુપધી પૃથક દ્રવ્ય નિર્ભાષી એટલે નિરુપધિ એટલે બીજાની કોઈપણ પ્રકારની ઉપાધિ વિના, બીજાની કોઈપણ પ્રકારની સહાય વિના, બીજાની કોઈની અપેક્ષા વિના, પરની સહાય વિના, પરની અપેક્ષા વિના જુદા જુદા દ્રવ્યોને, પૃથક દ્રવ્ય એટલે જુદા જુદા દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી, નિર્ભાષી એટલે પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી વિશ્વમ સાક્ષાત કુર્વત જે સમસ્ત લોકાલોકને સાક્ષાત કરે છે, પ્રત્યક્ષ કરે છે, જાણે છે. કેવી છે એ જ્ઞાન જ્યોતિ? એ પરમ ઉદ્દાત એટલે કે કોઈને આધીન નથી, પરને આધીન નથી, એ સ્વયં સ્ફુરાયમાન છે, અત્યંત ધીર છે એટલે એમાં કોઈ આકુળતા નથી એવું એ જ્ઞાન છે. અને એને બીજાની કોઈની મદદની જરૂર નથી, અપેક્ષાની જરૂર નથી. જ્ઞાન સ્વયં સ્ફુરે છે, એ જ્ઞાન જ્યોતિ સ્વયં પોતે જ પ્રકાશમાન થાય છે અને એ સમસ્ત લોકાલોકને, લોક અને અલોક એને પ્રત્યક્ષ જાણે છે એવી એ જ્ઞાન જ્યોતિ છે. અને એ જ્ઞાન જ્યોતિ જ્યારે સ્ફુરાયમાન થાય છે ત્યારે જે કરતા કર્મ પ્રવૃત્તિ રૂપ અજ્ઞાન છે એ અજ્ઞાન બધું સમી જાય છે. આવો આ શ્લોકનો અર્થ છે. બહુ સરસ વાત એક સાથે મૂકી દીધી, એમાં જાણે કે આખા અધિકારમાં શું આવવાનું છે એ ભાવ પણ મૂકી દીધો, ભગવાન આત્મા કેવો છે એ પણ જણાવી દીધું, અને શું અજ્ઞાન છે, શું અજ્ઞાન છે જે આપણે દૂર કરવાના છીએ આ અધિકારની અંદર એ વાત પણ આવી ગઈ. કરતા કર્મ પ્રવૃત્તિ એને આપણે દૂર કરવાની છે એ વાતને પણ એમાં લઈ લેવામાં આવી. કર્તા કર્મ અથવા કર્તૃકર્મની પ્રવૃત્તિ એ શું છે એનો સહેજ આપણે વિચાર કરીએ કે અજ્ઞાન અવસ્થામાં જ્યાં સુધી જીવ પોતે રાગાદીનો કર્તા થાય છે, એટલે એ રાગાદી મારા છે, હું એને કરું છું, એવો એ જે કર્તા છે પોતાને એ રાગાદીનો કર્તા માને છે અને રાગાદી પોતાનું કાર્ય છે, કર્મ છે, એવી જ્યાં સુધી માન્યતા વર્તે છે એટલે કે અજ્ઞાન અવસ્થા છે ત્યાં સુધી કર્તા કર્મની અનાદિથી ચાલતી પ્રવૃત્તિ ચાલુ જ રહે છે, એ બંધ થતી જ નથી. જ્યાં સુધી એ સ્વભાવ ભાવનો કર્તા ન થતા પરભાવોનો, વિભાવ ભાવનો, માનાદિ ભાવનો, અન્ય ભાવનો કર્તા થાય છે અને એવી જેને શ્રદ્ધા છે, એવી માન્યતા છે, એવો વિશ્વાસ વર્તે છે, ત્યાં સુધી એની બધી પ્રવૃત્તિ એવી જ થવાની કે જેમાં આ સંસાર ઓછો થાય જ નહીં. જે કંઈ કરશે ધર્મના નામે, ગમે તે કરશે, તે બધામાં એને બંધ જ પડશે. શુભ અને અશુભ, પુણ્ય અને પાપના બંધ જ પડશે અને સંસાર પર્યાય જશે જ નહીં, સિદ્ધની પર્યાય પ્રગટ થશે જ નહીં. જ્યાં સુધી એ પોતે રાગાદી ભાવોનો કર્તા થાય છે અને એ બધા ભાવો એ એનું પોતાનું કર્મ છે, પોતાનું કાર્ય છે એમ માને છે, ત્યાં સુધી કર્તા કર્મની પ્રવૃત્તિ કહેવાય. એવી કર્તા કર્મની પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે છે અને એ પ્રવૃત્તિ ચાલુ જ રહે છે. જ્યાં સુધી એવું અજ્ઞાન છે ત્યાં સુધી એ પ્રવૃત્તિ ચાલુ રહે છે, કેમ કે એને ભાન જ નથી કે ભગવાન આત્મા ત્રિકાળ જ્ઞાયક શુદ્ધ છે, ચૈતન્ય છે, એ પોતે પોતાના સ્વભાવ ભાવે પરિણમે પોતે જ્ઞાયક છે, જ્ઞાન કરે, બીજું કંઈ કરે નહીં. આ વાતનું એને ભાન જ નથી, એનું એને જ્ઞાન જ નથી, એ તરફ એનું લક્ષ ગયું જ નથી. એટલે શુદ્ધ આત્મ સ્વરૂપ કેવું છે એ જાણતો જ નથી, તો પછી એવા સ્વરૂપે એ ક્યાંથી પ્રવર્તશે? શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ એને ક્યાંથી થાય? પોતે શું કરી શકે છે અને પોતે શું નથી કરી શકતો એનું જેને ભાન નથી, એ પોતે પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપે પરિણમી શકે જ નહીં. પોતે કેવો છે એ જાણ્યા વિના એ ભાવે એ પ્રવૃત્તિ શકે જ નહીં. પેલો ભીલનો છોકરો હોય અને એ એમ માનતો હોય કે હું ભીલ જ છું, પોતે રાજાનો કુંવર છે, રાજકુમાર છે, એની માં એને જંગલમાં લઈને ચાલી ગઈ છે, ભીલોની સાથે ઉછરી રહ્યો છે અને હજી એને ખબર જ નથી કે રાજકુમાર છે, ત્યાં સુધી એને પેલું રાજ મારું ને રાજ હું પાછું મેળવું એ વાત જ નહીં આવે. હું રાજકુમાર છું એ વાત અને હું રાજાનો કુંવર છું અને મારામાં આ બધા ભીલ કુમારોથી કંઈક વિશેષતા છે એ વાત જ એને નહીં ખ્યાલમાં આવે અને એ પોતાના રાજને મેળવવાનો પુરુષાર્થ જ નહીં કરે. એ ભીલ તરીકે જ ઉછરશે, સમગ્ર જીવન એ ભીલ તરીકે જ વિતાવી દે. પણ જ્યારે એને એમ કહેવામાં આવે કે ભાઈ તું ભીલ નથી, તું રાજકુમાર છો અને એનો એને વિશ્વાસ કરાવવામાં આવે અને પછી બધી પ્રવૃત્તિ થાય એમાં એ ભીલકુમાર આજ સુધી હતો એ હવે ભીલમાંથી રાજકુમાર થઈ જાય છે. બસ એક જ વાત લે છે કે ના, એ રાજ મારું છે, હું રાજકુમાર છું અને રાજ હું રાજ કરીશ અને પુરુષાર્થ એમ વર્તે છે. પણ જેને ભાન નથી એને કહેવામાં જ ના આવ્યું હોય, સમજાવવામાં જ ના આવ્યું હોય, જણાવવામાં જ ના આવ્યું હોય તો એ શું કરત? એ ભીલ તરીકે જીવન પૂરું કરત. એવી જ રીતે અહીંયા એવું છે કે જ્યાં સુધી મારો સ્વભાવ કેવો છે, હું શેનો કરતા છું, સ્વભાવ ભાવનો કરતા છું, હું જ્ઞાયક છું, માત્ર જ્ઞાન કરનારો છું, બીજા અન્ય ભાવોનો હું કરતા છું જ નહીં એવું મારું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય છે, એનું જેને લક્ષ્ય થયું નથી એ પોતે એવા સ્વભાવ ભાવને જાણ્યા વિના ક્યાંથી પોતે પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરશે, પોતાના સ્વરૂપની પ્રાપ્તિ કેવી રીતે કરશે, ક્યાંથી એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને સિદ્ધત્વ પ્રગટ કરશે? નહીં કરી શકે. એટલે એને તો અનાદિ સંસાર જ રહેશે અને અનાદિથી અત્યારે પણ એમ જ ચાલ્યું આવે છે. એટલે એવી કર્તા કર્મ પ્રવૃત્તિ છે, આ કર્તા કર્મ પ્રવૃત્તિ છે, અનાદિથી ચાલી આવે છે. વળી રાગાદિના નિમિત્તથી દ્રવ્ય કર્મનો બંધ થાય છે. આ વાત મહત્વની છે. દ્રવ્ય કર્મનો બંધ થાય છે તે રાગાદિના નિમિત્તથી થાય છે, એ નિમિત્ત કારણ છે. જીવને રાગ થાય છે જીવના છે એમ નહીં, એ પર્યાયમાં થાય છે ને એના નિમિત્તે પેલા દ્રવ્ય કર્મનો બંધ થાય છે. પણ દ્રવ્ય કર્મનો બંધ થાય છે ત્યારે એ પરમાણુઓ પોતે સ્વયં પરિણમી અને સ્કંદરૂપે, એટલે કર્મણ્ય રજકણો સ્વયં એ કર્મ રૂપે બંધાય છે, કર્મ પ્રકૃતિ રૂપે બંધાય છે, એમાં નિમિત્ત રાગાદીનું છે, એટલે એને પણ ખરેખર તો જીવ કરતો નથી, આત્મા કરતો નથી. તેથી વ્યવહારથી એને એમ કહેવાય કે એ બધા જે છે પૂતગલ કર્મ છે, એ દ્રવ્ય કર્મ છે, એનો એ કરતા છે. એટલે આ પ્રમાણે એ જીવ એ રાગાદીનો કરતા અજ્ઞાન અવસ્થામાં થાય છે, પૂતગલ કર્મ તેનું કાર્ય છે. પણ ખરેખર જોવા જઈએ તો શું છે, નિશ્ચયથી જોઈએ તો ભગવાન આત્મા ક્યારે એવા રાગાદીનો કરતા નથી અને એવા રાગાદીના નિમિત્તે બંધાતા કર્મનો પણ એ કરતા નથી. જો એને એમ જ માન્યતા રહે છે તો પછી એ માન્યતાને કારણે એ પોતાના સ્વરૂપની દ્રષ્ટિ કરી શકતો નથી. ભેદ જ્ઞાન થાય ત્યારે એને એ સમજમાં આવે છે કે કર્તા કર્મ પ્રવૃત્તિ જે છે એ કર્તા કર્મ પ્રવૃત્તિમાં તો પોતે અજ્ઞાન રૂપે પરિણમી રહ્યો છે અને એ અજ્ઞાન ચાલ્યું ગયું અને ભેદ જ્ઞાન થયું ત્યારે ખબર પડે છે કે હું તો મારા સ્વભાવ ભાવનો જ કરતા છું, હું તો માત્ર જ્ઞાન કરનારો છું, એ બધા વિભાવ ભાવ એનો હું કરતા નહીં, એ બધું પર્યાયમાં થયું, એ ક્ષણિક હતું અને એનો કરતા હું નહીં. અને તેથી જ્યારે સમ્યક જ્ઞાન થાય છે ત્યારે એને કર્તા કર્મ પ્રવૃત્તિનો નિષેધ થાય છે, એને કર્તા કર્મ પ્રવૃત્તિનો પછી નિષેધ થાય છે કે હું ભગવાન આત્મા જ્ઞાયક છું, આ બધું મારું કાર્ય નથી અને પોતાનું કાર્ય નથી અને કરતા બીજાનો પરનો એ નથી એ વાત જણાય છે. ત્યારે સાથે સાથે એક બીજી વાત પણ આવે છે કે હું કરતા નથી તો હું ક્યાંય કંઈ કરી શકતો જ નથી, એટલે બધેથી પાછો વળે છે. હું પરમા કંઈ કરી શકતો નથી એટલે જે પોતાથી જુદું છે, પોતાના ભાવ સિવાય જે બીજું અન્ય દ્રવ્ય છે એનું તો હું કંઈ કરી શકતો જ નથી, પણ આ જે ભાવ છે એ પણ મારા નહીં, એનો પણ હું કરતા નથી, એવું જ્યારે જ્ઞાન થાય છે એટલે બધેથી પાછો ફરી અને પોતાના સ્વરૂપ તરફ વળે છે અને એમ કરતા એને સમ્યક દર્શન થાય છે. હું આત્મા, ચૈતન્ય સ્વરૂપ અને રાગાદી એ જળભાવ તેનું કર્મ એ માન્યતા એ અજ્ઞાન છે, એટલે પોતાનું એ કર્મ છે એવી માન્યતા એ અજ્ઞાન છે. ચેતન સ્વરૂપ આત્મા એ જળ એવા રાગાદીને કેવી રીતે કરે, ચેતન કરતા હોય અને એનું કાર્ય જળ હોય, જળમાં એનું કાર્ય થાય એમ તો બને નહીં. એટલે જો એ માન્યતા હોય કે એ રાગાદી ભાવોનો હું કરતા છું તો એ અજ્ઞાન છે, કેમ કે ચેતન કરતા છે, જીવ કરતા ચેતન છે અને જળ એવું કર્મ એ એનું કાર્ય છે, અથવા તો રાગાદી જે ભાવ છે એને પણ જળ કયા એનું કાર્ય છે એ બને જ નહીં. અને પૂતગળ દ્રવ્ય કર્મ, પૂતગળ દ્રવ્યને કર્મ કહીએ તો પૂતગળ દ્રવ્ય કર્મ અને રાગાદી ચૈતન્ય વિકાર, રાગાદી જે ચૈતન્ય વિકાર એને એ વિકાર જે છે એ અશુદ્ધ દ્રવ્યાર્થિક નહીંથી એ જીવ છે, વિકાર છે તે, એ એ જીવના વિકાર છે, ચિત્ત વિકાર છે. એ જો તેના કર્મનું કાર્ય છે એમ લઈએ, ઉદ્ગલ કર્મ છે એ કરતા થાય અને એનું કાર્ય શું થાય તો કે આ વિકારી ભાવ થયા એમ જો લેવામાં આવે તો પણ એ પણ અસત્ય છે, એ માન્યતા પણ અજ્ઞાન છે. કેમ કે પેલું પૂતગલ કર્મ જે છે એ દ્રવ્ય કર્મ જે છે એ કરતા થાય અને આ ચૈતન્ય વિકાર ચિત્ત વિકાર જે છે જે જીવની પર્યાયમાં થાય છે એ જીવની પર્યાયમાં થાય છે, એ પેલા પૂતગલ કર્મની પર્યાયમાં નથી થતા, બે વસ્તુ જુદી છે. દ્રવ્ય કર્મ છે એ દ્રવ્ય કર્મ કરતા થઈ અને આવા વિકારી ભાવ કરાવે એમ માનવું એ પણ અજ્ઞાન છે, કેમ કે દ્રવ્ય કર્મ જુદું છે, પૂતગળ છે અને જે વિકાર છે એ જીવની પર્યાયમાં થયો છે, એટલે બંને જગ્યા જુદી છે, બંને દ્રવ્ય જુદા છે, એટલે એને એમ માનવું કે પૂતગળ કર્મ દ્રવ્ય કર્મ છે એ કરતા થઈ અને વિકારી ભાવો કરે છે તો એ માન્યતા પણ અજ્ઞાન છે. એટલે બંને પ્રકારની માન્યતા કે જીવ કરતા થઈ અને વિકારી ભાવ કરે એ માન્યતા એ પણ અજ્ઞાન, દ્રવ્ય કર્મ કરતા થઈ અને વિકારી ભાવ કરે એ માન્યતા પણ અજ્ઞાન. અને આવું અજ્ઞાન જ્યારે જાય છે, જ્ઞાન થાય છે ત્યારે આવું અજ્ઞાન જાય છે અને પછી એને પોતાના સ્વરૂપનું ભાન થાય છે, પોતે સ્વભાવ ભાવનો કરતા છે એવું એને એ ભાન થાય છે. એટલે એ રીતે જીવ અજીવનો કરતા અને અજીવ જીવભાવનો કરતા એ બંને વસ્તુ જે છે તે અજ્ઞાન છે અને એને કરતા કર્મ પ્રવૃત્તિ કહેવામાં આવી છે. એવી કરતા કર્મ પ્રવૃત્તિ છૂટી જાય છે, એ ટળે છે અને ચૈતન્ય ભગવાન આત્મા પ્રગટ થાય છે, એ વાત અહીંયા આ શ્લોકમાં કહેવામાં આવી છે. એ એવી અજ્ઞાન અવસ્થા ટાળી અને જ્ઞાનરૂપ પ્રવૃત્ત થાય છે તો એ જ્ઞાન જ્યોત કેવી છે એની વાત પછી કરી છે. તો એ જ્ઞાન જ્યોત એવી છે કે કોઈને આધીન નથી ને આકુળતારૂપ નથી, સ્વતંત્ર છે, કોઈની સહાય વિના એ ઉત્પન્ન થઈ છે. અને જ્યોત કઈ છે એટલે હંમેશા એ પ્રકાશમાન છે. અને એ પ્રકાશમાન શેને પ્રકાશિત કરે છે તો કે સમસ્ત લોકાલોકને પ્રકાશિત કરે છે, એને જાણવા વાળી એ જ્ઞાન જ્યોત છે. એના ભાવાર્થમાં આપણે જે કહ્યું છે એ લઈએ કે આવો જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ અજ્ઞાનને દૂર કરીને પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. પંડિતજીએ બહુ ટૂંકમાં ભાવાર્થ લખ્યો છે પણ બધી જ વાત એમાં સમાવી દીધી છે કે આવો જ્ઞાન સ્વરૂપ આત્મા, આત્મા કેવો? જ્ઞાન સ્વરૂપ, પોતે જ્ઞાયક જ છે, જાણવા વાળો જ છે, કંઈ કરવા વાળો નથી કે રાગ વાળો પણ નથી કે કર્મ વાળો પણ નથી, એને જ્ઞાન સ્વરૂપ આત્મા કયો. એમ નથી કહ્યું કે કર્મ સ્વરૂપ આત્મા, કર્મ વાળો આત્મા, એવો નથી કહ્યો. જ્ઞાન સ્વરૂપ આત્મા છે તે પરદ્રવ્ય, પરદ્રવ્ય એટલે બીજા અન્ય દ્રવ્યો, ઘર, કપડાં, જે કંઈ લઈએ, કોમ્પ્યુટર, આ બધું જે છે તે પરદ્રવ્ય, જુદું દ્રવ્ય કે શરીર, એનો તો એ કરતા નથી પણ પરભાવો, પરના લક્ષે થતા ભાવો, જેને આપણે વિભાવ ભાવ કહીએ છીએ, રાગ દ્વેષ આદિના ભાવો, વિકારી ભાવો, એનો પણ એ કરતા નથી અને એ પરદ્રવ્ય તથા પરભાવોના કરતા રૂપ જે મિથ્યાત્વ વર્તે છે, જે અજ્ઞાન વર્તે છે કે પોતે એનો કરતા છે, એવા અજ્ઞાનને, એવા મિથ્યાત્વને દૂર કરીને એ જ્ઞાન છે એ સ્વયં પ્રકાશમાન થાય છે. એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા ત્યાં પ્રકાશમાન થાય છે. અને એવું જ્ઞાન થાય છે એટલે એમાં જેમ છે તેમ બધું જ સ્પષ્ટ ગણાય છે, એટલે લોકાલોકને એ જાણે છે. પ્રવચન રત્નાકર ભાગ ચોથો, એમાં પાના નંબર 5 ઉપર ગુરુદેવે કહ્યું છે, એ લઈએ આપણે, ઉપર પહેલા પેરેગ્રાફમાં જ, કે આત્મા ત્રિકાળ એકરૂપ ચૈતન્ય સ્વભાવમય ભગવાન છે. ચૈતન્ય સ્વભાવમય ભગવાન છે તે શું કરે? શું તે રાગાદી વિકાર કરે? આખો દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. ભગવાન આત્મા કેવો છે એને પહેલા સ્વીકારીએ અને ત્યાંથી આગળ ચાલીએ ને એટલે બધી વાત આપોઆપ સમજાઈ જાય એવી છે. આત્મા ત્રણેય કાળે એકરૂપ ચૈતન્ય સ્વભાવમય છે એ શું કરે? એ ભગવાન શું કરે? બેઠો બેઠો શું કરતો હશે? એ શું કરે? એ કઈ રાગાદિ વિકાર કરે? શું તે જ્ઞાનવર્ણ, જ્ઞાનાવરણ આદિ કર્મ બાંધે? જ્ઞાન આનંદ સ્વભાવી, સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા એ રાગાદિ વિકાર કરે કે જ્ઞાનાવરણ આદિ કર્મ બાંધે, જડ કર્મ કરે? એ વાત તદ્દન જુઠ્ઠી છે, એ ખોટી વાત છે, એ માન્યતા ખોટી છે. માત્ર જાણવું 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 એ જ એનો સ્વભાવ છે. ભગવાન આત્માનો સ્વભાવ તો માત્ર જ્ઞાન કરવાનો છે, એ કંઈ કર્મ પણ બાંધતો નથી ને રાગાદિ ભાવ પણ કરતો નથી, પરદ્રવ્યના કાર્યો પણ કરતો નથી, પરદ્રવ્યની પર્યાયને ફેરવવા પણ જતો નથી, એ ધંધો પણ કરતો નથી, એ ખાતો પણ નથી, એ પીતો પણ નથી, એ વ્રત પણ કરતો નથી, એ કંઈ કરતો નથી. એ ભગવાન આત્મા માત્ર જ્ઞાયક 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 જ્ઞાન કરવા વાળો છે, બીજું કંઈ કરતો નથી. જે કંઈ કાર્ય થઈ રહ્યા છે એ પરના કાર્યોનો કરતા પર પોતે છે, જે દ્રવ્યમાં જે કાર્ય થઈ રહ્યું છે એ એના પોતાના કારણે થાય છે, પણ ભગવાન આત્મા એને કરવા વાળો નથી, એનો કરતા નથી, આ નિશ્ચય નહીંથી કથન છે, આ દ્રષ્ટિપ્રધાન કથન છે. એટલે દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો છે એ જણાવવું છે. ત્યારે આ કથન કરવામાં આવે છે. એટલે અહીંયા કહ્યું ગુરુદેવે કે ભાઈ એ ભગવાન આત્મા જે ચૈતન્ય સ્વભાવી છે એ કઈ રાગાદી કરે, વિકાર કરે અને એમ કરીને એ બધા કર્મ બાંધે, જ્ઞાનાવરણ દર્શાવરણ મોહનીય અંતરાય એ બધા કર્મ બાંધે, એ ન કરે, એવું કઈ કરતો નથી. એ બધું જડનું કાર્ય જડ કરે એ ભગવાન આત્મા કરતો જ નથી. ને એમ માનવું કે એ ભગવાન આત્મા કરે છે તો એ વાત તદ્દન જુઠ્ઠી છે. ભગવાન આત્મા તો માત્ર જ્ઞાન કરે છે, એનો સ્વભાવ જ જ્ઞાનનો છે. એ રાગાદી પરને જાણે, પરને જાણે ખરો એ ઠીક છે, પણ એ રાગાદી પરને કરે એ માન્યતા વિપરીત છે, એ અજ્ઞાન છે. આ દયાદાન આદિ જે ભાવ થાય, જે ભાવ થાય એની વાત છે. ભાવનો હું કરતા, અહીંયા તો બહુ ઊંડી વાત કરી દીધી છે, મોટી વાત છે. ભાવનો હું કરતા એમ પણ નહીં, કેમ કે એ ભાવ છે એ આત્માના મૂળ સ્વરૂપમાં કોઈ ગુણ એવો નથી કે જેને કારણે થાય. આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એને પરના લક્ષ્ય ભાવ થાય. પરના લક્ષ્ય થતા જે ભાવ છે, ભલે શુભ ભાવ હોય, તીર્થંકર નામ ગોત્ર બંધાય એવા ભાવ હોય, ચક્રવર્તી પદની પ્રાપ્તિ થાય એવા શુભ ભાવ હોય, ગમે તેવા શુભ ભાવ હોય, પણ છતાં પણ એવા ભાવ થાય એવો આત્મામાં કોઈ ગુણ જ નથી. ભગવાન આત્મા તો માત્ર ત્રિકાળ જ્ઞાયક જ છે, એટલે એવા ભાવ એને થાય જ નહીં, અને એવા ભાવ એના ન હોય, એવા ભાવનો એ કરતા હોઈ શકે જ નહીં. છતાં પણ જો કોઈ એમ માન્યતા કરે કે એવા ભાવનો એ કરતા છે તો એ વિપરીત માન્યતા છે, એ અજ્ઞાન છે. એટલે આ દયાદાન આદિ જે ભાવ થાય તેનો હું કરતા, અને દયાદાન આદિ ભાવ તે મારું કર્મ, એટલે ફરી પાછી આગળ બીજી વાત પણ લીધી કે એ બધા ભાવનો એ પોતે કરતા તો થાય તો ઠીક છે, ને પછી પાછો એ દયા કરી શકે છે, વ્રત કરી શકે છે, એવું કરતા પણ હું વ્રત કરી શકું છું. હું ત્રણ વખત ખાતો હતો એમાંથી એકાસણું કરી અને બે વખતનો ખોરાક છોડી શકું છું, એ માન્યતા. આ દયાદાન, હું દયાદાન આપી શકું છું એ માન્યતા. બંને વાત સાથે લીધી છે, પેલા ભાવ લીધા છે અને હું દાન આપી શકું છું, આ હું આપું છું, આ રૂપિયા મેં આપ્યા એવો કરતા, એટલે એમાંથી બેમાંથી કોઈ પણ પ્રકારનું કરતાપણું જીવને નથી. એટલે કે આ દયાદાન આદિ જે ભાવ થાય તેનો હું કરતા, અને દયાદાન આદિ ભાવ તે મારું કર્મ, તથા તે સમયે જે પુણ્ય કર્મ બંધાય તે પણ મારું કર્મ, એ પણ મારું કર્મ, એ માન્યતા અજ્ઞાન છે, એ માન્યતા અજ્ઞાન છે. આ કર્મ પણ મારા નથી, હું ભગવાન આત્મા ત્રિકાળે જ્ઞાયક છું, જ્ઞાયક છું, જ્ઞાયક છું, એને આ બધા કરતાપણું હોય નહીં. કરતાપણું તો એને પોતાના સ્વભાવનું હોય, પોતે પોતાના સ્વભાવ ભાવનો જ કરતા છે, એવું જ કરતાપણું હોય. પણ અજ્ઞાન અવસ્થામાં એ માને છે, અને માને છે એથી કરીને એ થઈ જાય છે એમ પણ નથી, માનવાથી કંઈ એમ થઈ જતું નથી, પણ એ અજ્ઞાન છે. એટલે આવા કરતા કર્મ વિભાવને, અજ્ઞાનને મેટીને જે જ્ઞાતા ભાવે એક જ્ઞાયકના લક્ષ્ય પરિણમે, તે કર્મનો નાશ કરીને શિવમાં વસે છે, એ શિવપદને પ્રાપ્ત કરે છે. પ્રવચન રત્નાકર ભાગ ચોથો પાના નંબર 6 ઉપર શ્લોકાર્થ ઉપરનું પ્રવચન, એમાં શરૂઆતમાં જ કે આ કર્તાકર્મ અધિકારનો પહેલો કળશ છે, અને શું કહે છે એમાં કે આ લોકમાં હું ચૈતન્ય સ્વરૂપ આત્મા તો એક કર્તા છું, અને આ ક્રોધાદી ભાવો મારા કર્મ છે. એવી અજ્ઞાનીઓની જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને શું કહ્યું, અજ્ઞાનીઓની જે કર્તા પ્રવૃત્તિ છે તેને, એટલે અજ્ઞાની એમ માને છે કે હું કરતા અને આ ક્રોધ આદિ મારા કર્મ છે, ક્રોધ આદિ મારા કર્મ છે. હવે ક્રોધાદિ કયા, એમાં પ્રથમ ક્રોધ કેમ લીધો, ગુરુદેવ એની વાત લે છે. અહીંયા આપણે એ વાત લેવી છે કે ક્રોધાદિ ભાવ મારું કર્મ છે, એમ કહ્યું ને, રાગાદિ ભાવ એમાં ક્રોધાદિ, મૂળ જે શ્લોક છે એમાં પણ એ ક્રોધાદિ વાત આવે છે. કોપાદય અમી કોપાદય, એટલે એનો અર્થ અહીંયા એ ક્રોધાદિ એવો કરવામાં આવ્યો છે. અને રાજમલજીની ટીકા છે એની અંદર ત્યાં એ કર્મ એવો ભાવ એવો અર્થ કરવામાં આવ્યો છે. રાજમલજીની ટીકાની અંદર
અહીંયા કોપાદેહ કહ્યું છે એનો ક્રોધાદી ભાવો એમ અર્થ કરવામાં આવે છે. તો કે ક્રોધાદી ભાવો મારા કર્મ છે એ માન્યતા અજ્ઞાન છે અને એ કરતા કર્મ પ્રવૃત્તિ છે. આ વાત તો આપણે સમજ્યા. પણ અહીંયા ગુરુદેવે આ જે બીજી વાત કરી છે ને એ આપણે લઈએ છીએ કે ભાઈ ક્રોધાદી કયા એમાં પ્રથમ ક્રોધ કેમ લીધો? કારણ કે મુનિરાજ છે તે ક્રોધના અભાવપૂર્વક ઉત્તમ ક્ષમાના ભંડાર છે. આપણે ઉત્તમ ક્ષમા કરીએ છીએ ને, દસ લક્ષણ પરિષણમાં પણ દિવસ એનો માનીએ છીએ ને ઉત્તમ ક્ષમા, પછી પૂરા થાય પરિષણ એટલે પણ બધાને આપણે એકબીજાને કહીએ છીએ ઉત્તમ ક્ષમા. તો એ ઉત્તમ ક્ષમાની વાતમાં અહીંયા કહ્યું કે એ ઉત્તમ ક્ષમા કયા પ્રકારે છે? તો કે ક્રોધાદીના અભાવપૂર્વક ઉત્તમ ક્ષમા છે. એ ક્રોધના અભાવપૂર્વક ઉત્તમ ક્ષમા છે એટલે મુનિરાજ છે તે ક્રોધના અભાવપૂર્વક ઉત્તમ ક્ષમાના ભંડાર છે. અને મુનિરાજ તો ચૈતન્ય સ્વભાવમય ભગવાન આત્માની રૂચિ અને રમણતાના સ્વામી છે. એમને તો આત્મામાં જ પ્રવૃત્તિ છે, એમાં જ રમણતા છે. આત્મા શુદ્ધ ચિદાનંદમય અખંડ એકરૂપ વસ્તુ છે. જો હવે આ વાત આવે છે, આગળ વધારે વિસ્તાર છે એનો, કે ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એકરૂપ છે એવી એ વસ્તુ છે. તેનો જેને પ્રેમ નથી, એટલે ભગવાન આત્માનો જેને પ્રેમ નથી, રૂચિ નથી, તેને પોતાના આત્મા પ્રતિ ક્રોધ છે. ક્રોધની વ્યાખ્યા, ક્રોધાદી ભાવોની વાત કરી છે. હવે ચારે ચાર ભાવોની વ્યાખ્યા અહીંયા જે લીધી છે, બહુ સુંદર વ્યાખ્યા કરી છે. શું કહે છે? કે જેને આત્માનો પ્રેમ નથી, જેને આત્માની રૂચિ નથી, જેને આત્માનું મહાત્મ્ય નથી, જેને આત્મા પ્રત્યે લગાવ નથી, આત્મા તરફ દ્રષ્ટિ જતી નથી, પોતાના સ્વરૂપ નું જેને ભાન નથી, જેને એનું મહાત્મ સમજાયું નથી, એ સ્વરૂપને પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ નથી વર્તતો, એને આત્મા પ્રત્યે ક્રોધ છે. કેવી વાત કરી દીધી, બહુ ઠંડા કરી દે એવી વાત છે ભાઈ. તમે બીજી પ્રવૃત્તિમાં બહુ જ એક્ટિવ થાઓ છો, બીજે બધે તમને રસ પડે છે અને આત્માનો જ રસ નથી પડતો. એનો અર્થ કે તમને આત્મા પ્રત્યે શું છે? દ્વેષ છે, આત્મા નથી ગમતો, આત્મા પ્રત્યે ક્રોધ છે. બહુ સહેલી વાત છે, સીધી વાત છે કે જો તમને આત્મા પ્રત્યે જ તો તમને મહાત્મા આવ્યું હોય તો તમે આત્મા સિવાય બહાર બીજે ક્યાં જાઓ? શું કરવા જાઓ? તમે આત્માની જ ઉપેક્ષા કરી રહ્યા છો. ભગવાન આત્માની તમે ઉપેક્ષા કરી રહ્યા છો ને, સ્વરૂપમાં જતા નથી ને, સ્વરૂપની દ્રષ્ટિ થતી નથી, સ્વરૂપનું મહાત્મા આવતું નથી, ભગવાન આત્માનું લક્ષ્ય નથી કરતા. એનો અર્થ શું છે? કે તમે એના તરફ ઉપેક્ષા ભાવે રહો છો, તમને એ ગમતો નથી. એનો અર્થ શું થયો? બહુ વિચારવા જેવી વાત છે. આ આ અપેક્ષાથી આપણે વિચારવું જોઈએ કે બીજા બધા કોઈ હમણાં આવે તો આપણે અત્યારે આવો આવો પધારો પધારો ભાઈ, આમ માન આપીએ, બધું કંઈક કરીએ, નહીં પાછા ગાંડા ઘેલા થઈ જઈએ. અને અહીંયા આ અંદરમાં બેઠો છે ભગવાન આત્મા, એની જ ઉપેક્ષા, એને જ નહીં માનવો, એને માનવો નહીં, એ તો કેવી વાત? આત્મા છે એને અસ્તિત્વનો પણ સ્વીકાર નહીં કરવો. તમારી સાથે રહેતા ઘરમાં પાંચ માણસો બીજા હોય, એમાંથી ચાર માણસો જે છે એની સાથે તો તમે વાતચીત કરો, બધું કરો, પણ એ પાંચમી એક વ્યક્તિ એવી છે કે એની હંમેશા તમે ઉપેક્ષા કરો. એનું જાણે કે ઘરમાં કોઈ અસ્તિત્વ જ નથી, કે એનું કોઈ વજૂદ જ નથી, એમ જ્યારે કરો તો એ પેલાને કેવું લાગે? બરાબર ને? આપણે પણ જાણીને એ કરતા હોઈએ, બીજા બધા જોડે વાત કરીએ, બધું કરીએ, પણ પેલાનું જાણે અસ્તિત્વ જ નથી, એનું વજૂદ જ નથી, એ શું થયો? એનો તિરસ્કાર ન થયો તો શું થયો? એના પ્રત્યે દ્વેષ ભાવ ન થયો તો શું થયો? એના પ્રત્યે ધૂંધવાઈ રહેલો ક્રોધ ન કહેવાય તો બીજું શું કહેવાય? એ ધૂંધવાયેલો ક્રોધ છે. એ વાત ગુરુદેવે અહીંયા કરી છે કે ભાઈ તને બીજું કંઈ નહીં, અને ભગવાન આત્મા એનો જ તને સ્વીકાર નહીં, કે આત્મા છે એવો એક તો સ્વીકાર નહીં, આત્મા કેવો છે એનું તને કોઈ મહાત્મ નહીં, એની કોઈ દ્રષ્ટિ નહીં. આખા દિવસમાં 24 કલાકમાં તું 1 મિનિટ માટે પણ તારા ભગવાન આત્મા તરફ લક્ષ ન કરે, એની તરફ માનની દ્રષ્ટિએ જુએ નહીં, એનું કેવું સ્વરૂપ છે એને સમજે નહીં, એનો અનુભવ કરવાનો પ્રયાસ ન કરે, તો તને આત્મા પ્રત્યે ક્રોધ છે, બીજું શું છે? આ વાતનો આજે વિચાર કરવા જેવો છે પ્રભુ. ચારે વસ્તુ આજે આપણે લઈએ. શું કહ્યું, ક્રોધની વ્યાખ્યા કેવી છે ગુરુદેવે બહુ સરસ કરી છે કે આવો ક્રોધ કે જેને ભગવાન આત્મા તરફ કોઈ ભાવ જ નથી એને આત્મા પ્રત્યે ક્રોધ છે, અને આવો ક્રોધનો ભાવ મુનિને હોતો નથી એવા એ ક્રોધના અભાવપૂર્વક. હવે ક્રોધના અભાવની વાત સમજણમાં આવી, મુનિના ક્રોધના અભાવની વાત કરી, ઉત્તમ ક્ષમાના ભંડાર, પણ એ ક્રોધના અભાવપૂર્વક મુનિને આવો ક્રોધ આત્મા તરફ નથી, તમને જેવો આત્મા તરફ ક્રોધ છે એવો આત્મા તરફ ક્રોધ મુનિને નથી, એવા ક્રોધના અભાવપૂર્વક એટલે એમને તો આત્મા તરફ સદભાવ છે, પોતે પોતાના સ્વરૂપ તરફ એનું મહાત્મા લાવીને વળ્યા છે અને એમાં જ સ્થિર રહેવા માટેનો પુરુષાર્થ કરી રહ્યા છે. આપણે તો હજી આત્માના અસ્તિત્વના સ્વીકાર વિશે પણ હજી તો વિટંબણામાં છીએ કે આત્મા હશે કે કેમ. અરે ભલા માણસ, તું તને તારી જાતને ન હોવા પણ કહી અને શું કરી રહ્યો છે? આ તો કેવું અજ્ઞાન, કેટલું અઘોર અજ્ઞાન વર્તી રહ્યું છે. પોતાને પોતાનો સ્વીકાર નહીં, તું તને પોતાને નથી માનતો, એનાથી બીજી મૂંઢતા શું હોઈ શકે. ગુરુદેવે એને ક્રોધ કયો છે, બહુ સરસ રીતે ક્રોધ કયો છે, બહુ સમજાવીને ક્રોધ કયો છે કે ભલા માણસ, તને એની જ ઉપેક્ષા, એક ભગવાન આત્મા એનો જ તને પ્રેમ નહીં, એની જ રૂચિ નહીં, બીજા બધાની રૂચિ થાય, હાલો ને માલો ને વાલો ગમે તે આવ્યો હોય તો તરત દોડી દોડીને જાય, પણ આ ભગવાન આત્મા અંદરમાં બિરાજી રહ્યો છે એની કોઈ રૂચિ નહીં, એનું મહાત્મા નહીં, એના પ્રતિ તને ક્રોધ છે. દ્વેષ, અરોચક ભાવ, સ્વભાવની અરુચિ, અણગમો, આવો અણગમોને અરુચિ છે ને ભગવાન આત્માની, એ અનંતાનુબંધી ક્રોધ છે. આ બીજો ધડાકો કરે છે ગુરુદેવ. અનંતાનુબંધી ક્રોધ કોને કહેવાય? બહુ સરસ રીતે સમજાવ્યું છે કે સ્વભાવની અરુચિ અણગમો, સ્વભાવની અરુચિ ને અણગમો, આત્મા તરફનો અણગમો, એ અનંતાનુબંધી ક્રોધ છે. પુણ્ય પાપના ભાવો અને દેવ શાસ્ત્ર ગુરુ ઇત્યાદિ પર પદાર્થોની રૂચિ, દેવ શાસ્ત્ર ગુરુ એ બધા પણ પર છે, એ પદાર્થોની રૂચિ હોય, પુણ્ય પાપના ભાવો એની રૂચિ હોય, શુભ ભાવની રૂચિ હોય, અને સ્વરૂપની રૂચિ ન હોય, સ્વરૂપની અરૂચિ હોય, એ આત્મા પ્રત્યેનો દ્વેષ છે અને તે અનંતાનુબંધી ક્રોધ છે. હવે બીજી વ્યાખ્યા કરે છે, માનની વ્યાખ્યા કરે છે. ક્રોધ, માન, માયા અને લોભની વાત છે ને, તો એ ચારે ચારની વાત અહીંયા ગુરુદેવે અહીંયા સમજાવી છે. તેવી રીતે પુણ્ય પાપ આદિ પર પદાર્થમાં અહમ બુદ્ધિ થવી કે આ શુભ ભાવ મારો, એને લીધે થઈને મને પુણ્યનો બંધ પડે, આ ભાવ મારો, આ શુભ કાર્ય હું કરવા વાળો, આ ભાવ મારો, એમાં અહમ બુદ્ધિ થવી, પુણ્ય પાપ આદિ પર પદાર્થોમાં અહમ બુદ્ધિ થવી એ અનંતાનુબંધી માન છે. શુભ ભાવ મારા છે, શુભ ભાવ મારા છે એવો મારાપણાનું અભિમાન, અહંકાર, અહમ, એવી અહમ બુદ્ધિ કે હું શુભ ભાવનો કરતા છું, એમાં જે માન કસાય, જે પોસાય છે એ માન પણ કેવું છે કે અનંતાનુબંધી માન છે. પુણ્ય પાપ આદિ પર પદાર્થના પ્રેમની આડમાં ચૈતન્ય સ્વભાવમય નિજ આત્માનો ઇનકાર કરવો તે અનંતાનુબંધી માયા છે. પુણ્ય અને પાપ આદિ પર પદાર્થના પ્રેમની રૂચિની આડમાં એના તરફ લક્ષ હતું ને, હમણાં એ પેલું સ્વભાવમાં એમાં હતા ને, અમે તો વ્રત તપમાં હતા ને, એટલે પછી હવે આ હમણાં શાસ્ત્રનો અભ્યાસ ને એ ન થઈ શક્યો, એમ સ્વરૂપની વાત ચાલતી હોય, જ્યાં આત્માની વાત ચાલતી હોય, અને ત્યાં પછી કે ભાઈ અમે તો આજે એવું થયું ને કે અમે મંદિરમાં દર્શન કરવા ગયા ને, અથવા તો અમે તો આમ ગયા ને ત્યાં ગયા ને જાત્રા કરવા ગયા ને, એટલે આજે પછી હવે આત્માનો જે સ્વાધ્યાય હતો એ અમે ન કર્યો, અથવા તો આજે ધ્યાન ન કર્યું, એટલે આત્માને ભૂલી જવો, એ બધી માયા કહેવાય. એ વાત અહીંયા કરી છે કે પુણ્ય પાપ આદિ પર પદાર્થ ના પ્રેમની આડમાં ચૈતન્ય સ્વભાવમય નિજ આત્માનો ઇનકાર કરવો તે અનંતાનુબંધી માયા છે. ત્રણ વાત થઈ અને ચોથું કહે છે કે તથા સ્વભાવને ભૂલીને પુણ્ય પાપ આદિ પર પદાર્થોની અભિલાષા વાંછા કરવી તે અનંતાનુબંધી લોભ છે. દેવલોકની વાંછા કરવી, આ મળે ને તે મળે, સ્વભાવથી ચક્રવર્તી પદ મળે એવી વાંછા કરવી, એ લોભ, એ બધો લોભ. ભગવાન આત્માને ભૂલી અને
કે પુણ્ય અને પાપના કારણે જે સંયોગો મળે એ સંયોગો માટેની વાંછા કરવી એ લોભ, એ અનંતાનુબંધી લોભ.
બહુ સરસ વાત મૂકી છે.
ભગવાન આત્માનો તમે કઈ રીતે તિરસ્કાર કરી રહ્યા છો, કઈ રીતે અણગમો તમને ભગવાન આત્મા તરફ છે, કઈ રીતે તમને એના તરફ ક્રોધ છે, આ વાતને બહુ સરસ રીતે ગુરુદેવ મૂકી છે. અને હવે એના ઉપરથી આપણે વિચાર કરીને આગળ વધવાનું છે કે શું કરવું જોઈએ. ભગવાન આત્માનું મહાત્મ્ય લાવવું જોઈએ, એનું રટણ હોવું જોઈએ અને એનો અનુભવ કરવા માટેનો પુરુષાર્થ હોવો જોઈએ. અહીંયા પાના નંબર 7 ઉપર કહે છે કે નિર્મળાનંદનો નાથ ભગવાન આત્મા, નિર્મળ આનંદનો નાથ ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યનો દરિયો છે, તેને દ્રષ્ટિમાં ન લેતા હું એક કરતા છું અને અંદર જે પુણ્ય પાપના ક્રોધ આદિ વિકાર થાય છે એ બધા ચારે પ્રકારના ભાવ એ મારું એકનું એક સ્વભાવી આત્માનું કર્તવ્ય છે એવી જે માન્યતા છે તે અજ્ઞાન છે, મિથ્યા દર્શન છે. અને એ માન્યતા જે છે તે શું છે, કર્તા કર્મ પ્રવૃત્તિ છે. અહીં કહે છે કે આ લોકમાં અનાદિથી અજ્ઞાનીઓને આ અજ્ઞાનમય કર્તા કર્મ પ્રવૃત્તિ છે. આવા પ્રકારની કર્તા કર્મ પ્રવૃત્તિ અનાદિથી ચાલી આવે છે અને એમાં એ દયાદાન વ્રત તપ આદિ શુભ પરિણામ અને હિંસા અશુભ પરિણામ એમ શુભાશુભ પરિણામોનો હું કરતા છું અને તે મારા કાર્ય છે અથવા મારું કર્મ છે, એ મારું કર્તવ્ય છે એવી એ માન્યતા છે તે અજ્ઞાનીઓની છે અને એ કર્તા કર્મની પ્રવૃત્તિ છે, એને લીધે થઈ અને આ સંસાર છે. આ જે અજ્ઞાનમય કર્તા કર્મ પ્રવૃત્તિ છે તેને બધી તરફથી સમાવતી જ્ઞાન જ્યોત સ્ફુરાયમાન થાય છે. આ કર્તા કર્મની પ્રવૃત્તિને બધી તરફથી સમાવતી એટલે કોઈ પ્રકારે એને કર્તૃત્વ બુદ્ધિ રહે જ નહીં, કર્તા ભાવ રહે જ નહીં. હું કોઈનો કરતા નથી, માત્ર મારા સ્વભાવનો જ કરતા છું એવી જ્ઞાન જ્યોત સ્ફુરાયમાન થાય છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થોની અવસ્થા છે એ મારા કાર્ય નથી, હું વાણી કરું છું એમ નથી. આ ઇન્દ્રિયોનો બધો વ્યવહાર હું કરું છું એટલે કે નાકથી હું સૂંઘું છું, આંખથી હું જોઉં છું, જીભથી હું સ્વાદ લઉં છું, કાનથી હું સાંભળું છું, એ બધો જે ઇન્દ્રિયનો વ્યાપાર છે એ બધો ઇન્દ્રિયનો વ્યાપાર જે છે મારું કાર્ય છે એમ જે અંદરમાં માન્યતા પડી છે ને એ ખોટી માન્યતા છે. એવું કર્તૃત્વ એવી કર્તા બુદ્ધિ છે એ ખોટી છે. આ શરીરના કાર્યો હું કરું છું, મનમાં હું વિચાર કરું છું, પ્રભુ તું એનો કરતા છો જ નહીં, તું ભગવાન આત્મા શરીર મન અને વાણી અને આ ઇન્દ્રિયો એ બધાથી જુદો છો. આ શરીર મન વાણી ઇન્દ્રિય ઇત્યાદિ પર પદાર્થો અને એ પર પદાર્થોની જે કંઈ અવસ્થાઓ થાય, જે કંઈ દશા થાય, જે કંઈ એની પર્યાય હોય એ પર્યાયને હું કરતો નથી, એ મારું કામ નથી, એ મારા કાર્ય નથી. પણ અંદર જે પુણ્ય પાપના શુભાશુભ ભાવો થાય છે તે પણ મારા નથી, એટલે ભાવ થવા એ કાર્ય પણ મારું નથી. પેલા વિકલ્પો અને ભાવને આપણે પહેલા જુદા પાડ્યા હતા, વિકલ્પો મનના એમ કહ્યું હતું, એટલે વિકલ્પો મન શરીર ઇન્દ્રિયો એ બધું તો મારું નથી, પણ ભાવને આપણે આત્માના કહ્યા હતા. તો એમાં જે આ ભાવ શુભાશુભ ભાવ, એ શુભાશુભ ભાવ જે છે એ પણ મારું કાર્ય નથી, એ મારું કર્તવ્ય નથી. કયો ભાવ મારો છે? શુદ્ધ ભાવ મારો છે, હું મારા સ્વભાવ ભાવે વર્તું છું એ ભાવ જ મારો છે, એ સિવાય બીજો કોઈ ભાવ મારો નથી. એમ અહીંયા કહે છે કે આ શુભાશુભ ભાવ છે તે પણ મારા કાર્ય નથી, એ મારું કામ નથી, એ મારું કર્તવ્ય નથી. એમ સર્વ પરભાવોથી ભિન્ન પડી જ્યાં નિર્દોષ પવિત્ર ચૈતન્ય સ્વભાવમાં એકાગ્ર થયો ત્યાં એ કર્તા કર્મની પ્રવૃત્તિ ને મટાડતી જ્ઞાન જ્યોત પ્રગટ થઈ અને જે ભાવે સર્વાર્થ સિદ્ધિનો ભાવ મળે કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ મારો નથી, એ શુભ ભાવ જે છે એ પણ મારો નથી, એ કાર્ય પણ મારું નથી. સ્વભાવની દ્રષ્ટિમાં એ શુભાશુભ ભાવો એ વિકલ્પોનું સ્વામિત્વ બધું જ છૂટી જાય છે.
કોની દ્રષ્ટિમાં? સ્વભાવની, પોતાનો ભાવ, સ્વભાવ એની દ્રષ્ટિમાં, એનું લક્ષ થતા, સ્વભાવમાં રાચી રહેતા, સ્વભાવ ભાવે રહી જતા, આ કોઈ પણ શુભ ભાવ, આવો શુભ ભાવ કે જેને લીધે થઈને તીર્થંકર નામ ગોત્ર બંધાય, એવો શુભ ભાવ હોય, એવો વિકલ્પ હોય, તો એનું કરતાપણું, એનું સ્વામિત્વ એ મારા, એવું કરતાપણું, સ્વામિત્વ એટલે મારા છે, હું એનો સ્વામી, હું એનો કરનારો, એવું કરતાપણું પણ એ છૂટી જાય છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આમાં હજી બીજી વાત છે, એનો આપણે આવતી વખતે વિસ્તાર લઈશું અને પછી એના પછીનો કળશ લઈશું. હવે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા આપણે સુખધામ બોલીએ અને એ જ ભાવના ભાવીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મણિ પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે વર તે જય તે